તારીખ 11-10-1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 384 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 321
પ્રશ્ન 384 પુરુષાર્થનું પ્રકરણ ચાલ્યું છે. યથાર્થ પુરુષાર્થ અને એ પુરુષાર્થમાં બાધક એવા બીજા વિરાધક પરિણામો, એના કેવા કેવા પડખા હોય છે, જીવ કેવી રીતે એમાં ભૂલ ખાઈ જાય છે પુરુષાર્થ કરવામાં, એની બહુ સુંદર ચર્ચા ચાલી છે. અને એક પ્રશ્ન એવો કર્યો છે અહીંયા કે પુરુષાર્થ કરવાની ભાવનામાં ક્યાંક કર્તૃત્વ બુદ્ધિ થઈ જશે એવી બીક અંદર રહ્યા કરે છે, તેનું શું કરવું? શું છે કે પુરુષાર્થ કરવો છે એવી અમારી ભાવના છે, પણ કરવો છે એમાં કર્તૃત્વ આવ્યું, એટલે એ પુરુષાર્થમાં કર્તૃત્વ બુદ્ધિ તો વિરુદ્ધ જાય છે. તો આવી રીતે અંદર સમાધાન ન થતું હોય એનું શું કરવું? ઓકે છે કે કર્તૃત્વ બુદ્ધિ તેમાં નથી આવતી, ભાવના સાથે કર્તૃત્વ બુદ્ધિ નથી આવતી. શું છે? જેને આત્મકલ્યાણની ભાવના છે એને આત્મકલ્યાણ પરિણામમાં જરૂર કરવું છે, પણ જો ભાવના સહજ છે તો એમાં કર્તૃત્વનું જોર નથી. જે ભાવના આત્મામાંથી ઉત્પન્ન થઈ છે, ભાવનાનું રૂપ એવું છે કે આત્મામાંથી ઉત્પન્ન ન થઈ હોય એને પણ એમ લાગે કે મને ભાવના થઈ છે. કોઈ રાગદ્વેષમાંથી ઉત્પન્ન થયેલી ભાવના હોય અથવા કોઈ દુઃખ ગર્ભિત હોય એવું પણ બને. ઘણા પ્રતિકૂળતાના પ્રસંગ આવી ગયા હોય, જિંદગીમાં કાંઈ જીવવા જેવો રસ ન લાગે કે આમાં ક્યાંય જીવવા જેવું છે ને આ જગતમાં, આપણે હવે ધર્મ કરી લ્યો, એવા પ્રસંગો બન્યા હોય, જીવનમાં વૈરાગ્ય આવી જાય, દુઃખગર્ભિત હોય. તો એ વખતે ભાવના પણ આત્મકલ્યાણની થઈ હોય તો દુઃખગર્ભિત હોય, એ ભાવનાની વાત નથી. આ ખરેખર આત્માને આત્મામાંથી ઉત્પન્ન થયેલી ભાવના હોય તો ભલે એને આત્મકલ્યાણ પરિણામમાં કરવું છે તો પણ પરિણામનું કર્તૃત્વ નહીં આવે, એમ અહીંયા કહેવું છે કે ભાવના સાથે કરતું તો બુદ્ધિ નથી આવતી. રાગ દ્વેષમાંથી એટલે શું છે કે કોઈ વખત રાગથી હોય, કોઈ વ્યક્તિગત રાગથી ભાવના થઈ હોય, કોઈ સંસારના પ્રતિકૂળ પ્રસંગો, વૈરાગ ઉત્પાદક પ્રસંગો ઉત્પન્ન થાય એમાંથી ભાવના આત્મકલ્યાણની થઈ ગઈ હોય. સંપ્રદાયમાં તો લગભગ એવું બને છે કે ઘરમાં બે જણા હોય એમાંથી એકનું મૃત્યુ થાય એટલે બીજા દીક્ષા લઈ લ્યા. અત્યારે જૈન સંપ્રદાયમાં તો એવા સેંકડો કિસ્સા તમને જોવા મળશે કે ઘરમાં બે જણા હોય ને એકનું મૃત્યુ થઈ ગયું હોય, કાં તો એકનો એક છોકરો હોય તો મા બાપ દીક્ષા લઈ લે, ધણી મરી ગયો હોય તો બાઈ દીક્ષા લઈ લે, બાઈ મરી ગઈ હોય તો પુરુષ દીક્ષા લઈ લે. આવા તો સેંકડો દાખલા તો જોવા મળશે. હા, એ દુઃખ ગર્ભિત છે, ક્યાંય આપણું તો ક્યાંય પાટો જ બાંધતો નથી. ગમે ત્યાં જઈએ તો પાછા પડવાનું થાય છે. આ સંસાર તો હાવ હાવ જ છે, મૂકો આ સંસારને હવે, એટલે આપણે દીક્ષા લઈ લઈએ. ઘણા પ્રકાર બને છે. તો એને માન ગર્ભિત છે કે ઓહો આપણે તો બધી અનુકૂળતા છે, પણ મોટા મોટા મિલ માલિકોનો, કરોડપતિઓનો આખો સમાજ માંડવા આવે, હા, અને ઓહો 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 બધું વાતાવરણ થતું હોય, એનું હું મહારાજ, શું મહારાજ છે, શું મહારાજ છે, આપણા મહારાજ એટલે શું વાત છે, ભલે અંદર એમ કાંઈ ન હોય પણ એનો પુણ્ય ઉદય જાતનો હોય, વાહ 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 થતું હોય, મન થઈ જાય માણસને, આવું આપણને હોય તો સારું. એ રાગ ગર્ભિત, માન ગર્ભિત છે, લોભ ગર્ભિત છે, એમાં કર્તૃત્વ ને એમાં બધા બીજા દૂષણો આવશે. જે ભાવના યથાર્થ નથી અને અન્યથા પ્રકારે ઉત્પન્ન થયેલી છે એ ભાવનામાં બીજા દૂષણો જરૂર આવશે. પણ જે ભાવના કેવળ આત્મકલ્યાણથી, આત્મામાંથી ઉત્પન્ન થયેલી ભાવના છે એ ભાવનામાં દૂષણ ઉત્પન્ન નહીં થાય. ભલે એમાં પર્યાયનો સુધાર કરવાની ભાવના છે તો પણ પર્યાયનું કર્તૃત્વ નહીં આવે. કર્તૃત્વ બુદ્ધિ દ્રઢતો નહીં થાય, પણ કર્તૃત્વ બુદ્ધિ મોળી પડશે. જેમ જેમ દર્શન મોહનો અનુભાગ ઘટશે તેમ તેમ દર્શન કર્તૃત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ એ બધા મળવા પડશે. પ્રતિબંધો બધું મળવું પડશે, કેમકે એ બધા અને મોહના પરિણામો છે, દર્શન મોહના પરિણામ લગતા પરિણામો છે, બધા એમાં મળો પાવશે નિયમથી. એટલે ના પાડી એમાં. જે યથાર્થ સ્વભાવને ઓળખનારો છે તેને કર્તૃત્વ બુદ્ધિ કેવી રીતે થાય, આ બહુ સરસ વાત કરે છે. આ જે ઉત્તર આપ્યો છે એ એકદમ અનુભવથી ઉત્તર આપ્યો છે કે જે આત્મકલ્યાણ કરવાની ભાવનાવાળો છે એ સ્વભાવને ઓળખવા બાજુ જશે અને એ વાત એની સમજમાં છે કે જે સ્વભાવનું અવલંબન લેતા સહજ પરિણામમાં શુદ્ધિ અને શુદ્ધિની વૃદ્ધિ આ પ્રકાર ચાલુ થાય છે. પરિણામમાં શુદ્ધિ પણ ચાલુ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ પણ થતી જાય છે, પણ એ સ્વભાવથી હું અજાણ્યો છું. એટલે એ સ્વભાવને ઓળખવા બાજુ એની જિજ્ઞાસા, એની ભાવના લંબાશે. શું આમાં ટેકનિકલ પોઈન્ટ છે એ સમજવા જેવું છે. શરૂઆત કરી, ઉપડ્યો ક્યાંથી, કે વર્તમાનમાં મારા પરિણામમાં આકુળતા, દુઃખ છે અને એનું કારણ મારા જ દૂષિત પરિણામો છે. જેમ જેમ હું દોષ કરું છું મારી આકુળતા વધતી જાય છે. આ પરિસ્થિતિ જેને બરદાસ્ત થતી નથી એ એમાં સુધાર કરવા માંગે છે. એટલે પરિણામના સુધાર કરવાના હેતુથી તો ઉપડ્યો છે. હવે અહીંયા તકલીફ શું છે કે પરિણામની કર્તૃત્વ બુદ્ધિ એ મિથ્યાત્વનું મૂળ છે, જડ છે. આખો સમયસાર કરતા ને અકર્તા વિષય ઉપર ચાલ્યો છે. કેમ કે અકર્તા પણ તે જ્ઞાન દશા છે, સમ્યક દશા છે, અને કરતા પણ તે મિથ્યાત્વ દશા છે. અને પરિણામના સુધારનામાં કર્તૃત્વનો વિષય તો સહેજે જોડાઈ જાય. પ્રશ્નકારનો પ્રશ્ન તો બરાબર છે. જો પરિણામ સુધારવા હોય તો મારા પરિણામ મારે સુધારવા છે, એમાં પરિણામને કરવા છે એ વાત તો આવે છે. તો આ પરિણામનું કર્તૃત્વ મટાડવાનું છે એ વાત સમજવામાં આવી છે. આમાં તો વાત સામે સામે ક્લેશ થાય છે, મેળ ખાતો નથી. સાધનામાં મેળ ન ખાય તો એ સાધના કેવી રીતે થાય, મુદલી કેવી રીતે, સરળપણે કેવી રીતે ચાલે? જે જીવને ખરેખર આત્મકલ્યાણ કરવું છે એવી ભાવનાવાળો છે, એ સ્વભાવને શોધે છે, એ સ્વભાવને ઓળખવા માટેનો પ્રયત્ન કરે છે અને સ્વભાવનું એ અવલંબન લેવાનો છે. આપણે આંબાનું ઝાડ વાવ્યું છે, આંબા ઉપર નાની નાની કેરી પણ આવી છે અને આપણે એ કેરી મોટી થાય તો ખાઈ શકીએ, મોટી થાય, પાકે અને એમાં મીઠો રસ થાય ત્યારે એ કેરી ખવાય. પણ આપણને ખબર છે કે પાણી મૂળમાં પાવાનું છે. કેરી જલ્દી મોટી થઈ જાય ને જલ્દી પાકી જાય માટે પાણીની બાલદી ત્યાં લટકાડવાની નથી કે પાણી ત્યાં છાંટવાનું નથી. પાણી પાવું હોય તો 10 બાલદી પણ એના મૂળમાં પાણી પાવવાનું, ત્યાં પાણી છાંટવાની જરૂર નથી. અને મૂળ અને કેરીને અંતર છે એનો કાંઈ વાંધો નથી. કુદરતની સિસ્ટમ છે, પાણી મૂળમાં નાખો, પાણી ત્યાં પહોંચશે અને એ સિસ્ટમથી જ પાણી પહોંચાડવાનું છે, સીધું પાણી પહોંચાડવાનું નથી. એમ અહીંયા એ જાતની ગુરુગમ મળે છે કે પર્યાયનો સુધાર, સ્વરૂપ ઉપર પુરુષાર્થનું જોર જાય ને સ્વરૂપનું અવલંબન આવે ત્યારે પર્યાય સુધરે છે. યથાર્થ પ્રકાર એ, સમ્યક પ્રકાર એ છે. એટલે જે ખરી ભાવનામાં આવ્યો છે જીવ, એ યથાર્થ સ્વભાવને ઓળખનારો છે. એ સ્વભાવની ઓળખ કરશે એટલે અસ્તિત્વ ગ્રહણ કરશે, એને સ્વભાવનું ભાવભાષણ કરવાનો એ પ્રયત્ન કરશે અને એને કર્તૃત્વ બુદ્ધિ કેવી રીતે થવાની, પછી જ્યાં સ્વભાવ ઓળખાશે તો એને કર્તૃત્વ બુદ્ધિ કેવી રીતે થશે, એવી રીતે જે પર્યાયના સુધાર માટે ઉપડ્યો છે એ પણ આ જગ્યાએ આવવાનો છે, પ્રકાર આવવાનો છે. પુરુષાર્થનું સાચું સ્વરૂપ જે ઓળખી લે છે, સહજ પુરુષાર્થ, અકર્તૃત્વ ભાવે, સ્વભાવનું જ્ઞાન થવાથી અથવા સ્વભાવની પ્રત્યક્ષતાથી જે ચૈતન્ય વીરીની સ્ફૂર્ણામાં આવે છે, એ પુરુષાર્થનું સાચું સ્વરૂપ છે અને એને ઓળખી લે છે. એટલે કરું 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 કરુંના પુરુષાર્થ કરું કરુંના પ્રકારમાં પણ એ આવતા નથી. આ વિષય ઉપર આપણે પર્યાયના કર્તૃત્વ કેટલા પ્રકારે ભૂલથી થઈ જાય છે એના ઉપર એક આપણો આખો આર્ટિકલ છે તત્વાનુશીલનમાં, પર્યાયમાં એકત્વ, એ ટાઇટલ નીચે આખો એક આર્ટિકલ છે. શ્રદ્ધા કરવાના બને, જ્ઞાન કરવાના બને, પુરુષાર્થ કરવાના બને, દોષનો અભાવ કરીને મટાડવાના બને, આ બધા પ્રકારે પર્યાયનું એકત્વ થવાની સંભવિતતા છે. અને જે યથાર્થ પ્રકારે ભાવનામાં નથી આવ્યો, કારણ કે મૂળમાં તો ભાવના છે, યથાર્થ પ્રકારે ભાવનામાં નથી આવ્યો એને આવી ભૂલો થાય છે અને પર્યાયનું એકત્વ અને પર્યાયનું કર્તૃત્વ દૃઢ થઈ જાય છે. જ્ઞાન કરવાનું પણ એક પર્યાયને કરવાની વાત આવી ને, પુરુષાર્થમાં પણ પર્યાયને કરવાની વાત આવી ને, શ્રદ્ધા કરવામાં પણ પર્યાયને કરવાની વાત આવી ને, પુરુષાર્થ કરવામાં પણ એ પ્રકારની પર્યાય પુરુષાર્થની પર્યાયને કરવાની વાત આવી ને, તો કરવામાં એકત્વ છે, એકત્વમાં કર્તૃત્વ છે અને કર્તૃત્વમાં એકત્વ છે. અને આ જે મિથ્યાત્નો પ્રકાર છે એ એવો સૂક્ષ્મ છે, કેમ કે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કોણ કરે છે? જેને દોષ મટાડવા છે અને દર્શન જ્ઞાન ચારિત્રનું પર્યાય ઉત્પન્ન કરવાનું કાર્ય કરવું છે અને ઉપદેશ બોધ આખો કરવા નહીં કરવા ઉપર જ છે. કઈ કઈ ભૂમિકામાં શું કર્તવ્ય છે અને કઈ કઈ ભૂમિકામાં શું અકર્તવ્ય છે એનો વિસ્તાર એટલે આખો ઉપદેશ બોધ છે. સિદ્ધાંત બોધ નો વિષય આખો બીજી રીતે છે. સિદ્ધાંત બોધ વસ્તુના સ્વરૂપના સિદ્ધાંત સમજાવીને સ્વરૂપ જ્ઞાન કરાવે છે, અને જ્યાં સ્વરૂપ જ્ઞાન કરાવે છે ત્યાં સ્વરૂપનું અવલંબન આવે છે. સહજે સહેજે સ્વરૂપ પોતા સ્વરૂપે પ્રતિભાસે છે. ઓળખાણમાં શું થાય છે કે અકર્તા સ્વભાવી જ્ઞાતા સ્વભાવી એવું જે આત્મ સ્વરૂપ એ પોતાપણે પ્રતિભાસે છે. એવું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન પર્યાયના કર્તૃત્વને ઉત્પન્ન થવા દેતું નથી. એ જ્ઞાન થતાં પુરુષાર્થ પણ અંદરથી જોરથી ઉપડે છે, પણ સહજ ઉપડે છે. અને પ્રશ્ન સહજતામાંથી ઉત્પન્ન થયો છે, આ પ્રકરણ સહજતામાંથી ચાલ્યું છે. તો આપણા બે પ્રશ્ન ચાલી ગયા, 381 સહજતામાંથી પ્રશ્ન ઉપડ્યો છે. તો એ સહજતાને અને કર્તૃત્વને વિરુદ્ધતા છે. કર્તૃત્વ છે ત્યાં સહજતા નથી, સહજતા છે ત્યાં કર્તૃત્વ નથી. આ સૂત્ર જેવો સિદ્ધાંત છે કે જ્યાં કર્તૃત્વ છે ત્યાં સહજતા નથી, જ્યાં સહજતા છે ત્યાં કર્તૃત્વ નથી. તો જે પોતે સાવધાન છે પોતાના પરિણામમાં કે મને ક્યાંય નુકસાન ન થવું જોઈએ, ભાવનામાં તો એમ છે ને. પૂર્ણ શુદ્ધિનો અર્થ શું છે? પૂર્ણ શુદ્ધિની ભાવના શું બતાવે છે? કે મને ક્યાંય નુકસાન ન થવું જોઈએ, થોડું નુકસાન ન પાડે. તો થોડું નુકસાનમાં કર્તૃત્વ બુદ્ધિ તો બહુ મોટું નુકસાન છે. તો પર્યાયનું એકત્વ છે એ તો મૂળ મિથ્યાત્વની જડ જ છે, અને એ સૂક્ષ્મ મિથ્યાત્વ ટાળવા ઉપર તો કુંકુંદ આચાર્યદેવે આખો સમયસાર લખ્યો છે. ત્યારે મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા કરતા બેનશ્રી એમ સમજાવે છે કે જો તમે યથાર્થ ભાવનામાં હો તો તમારું લક્ષ્ય સ્વભાવને ઓળખવા તરફ જવું જોઈએ, અને જો તમે સ્વભાવને ઓળખો તો કર્તૃત્વ બુદ્ધિ થવાનો અવકાશ નથી. એટલે પ્રશ્ન મૂક્યો છે કે જે યથાર્થ સ્વભાવને ઓળખનારો છે તેને કર્તૃત્વ બુદ્ધિ કેવી રીતે થાય? આપો જવાબ એમ કે છે, તમને જો આ કર્તૃત્વ બુદ્ધિનો પ્રશ્ન થતો હોય તો સ્વભાવને ઓળખનારને કર્તૃત્વ બુદ્ધિ કેવી રીતે થાય? આપો જવાબ. શું તમારી પાસે જવાબ છે? પ્રશ્નની સામે પ્રશ્ન મૂકી દીધો, એને તરત સમજાય પોતાની વાત. પ્રશ્નકારને પોતાનું સમાધાન તરત પકડાય કે મારી ભાવનામાં આ પ્રકાર નથી આવ્યો. મને જે બીક લાગે છે કે મને પર્યાયની કરતા બુદ્ધિ થઈ જશે, મને ભાવના કરતાં ક્યાંક પર્યાયની કરતા બુદ્ધિ થઈ જશે, મારે આત્મકલ્યાણ કરવાની ભાવનામાં મારી પર્યાયની કરતા બુદ્ધિ થઈ જશે, તો મને સ્વભાવને ઓળખવા બાજુ મારું લક્ષ્ય નથી ગયો. એટલે એ પોઈન્ટ આપી દીધો એને. હવે તમારી ભાવનાને તપાસો, તમે ચેક કરી લીધો, સ્વભાવને ઓળખવા બાજુ તમારું વલણ થયું, એ પ્રકારમાં આવો છો, યથાર્થમાં આવનારો આ રીતે જ આવે છે એમ કે છે. અને એને પછી કર્તૃત્વ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ અવલોકન કરતા દોષોના અભિપ્રાય સુધી પહોંચાય છે અવલોકનના સ્ટેજમાં, અને અવલોકનના સ્ટેજમાં હજી પર્યાયના સુધારવાળું પર્યાયના ગુણદોષ ઉપરનું હજી પરિણમન ચાલુ છે. ફરીથી જરા વિષયને હાઇલાઇટ આપવા માટે આ વિષય જરા સ્પષ્ટ કરીએ કે જીવ અનાદિથી તો પર્યાય બુદ્ધિ છે અને પર્યાય આશ્રિત પરિણમન કરી રહ્યો છે. જીવને જેવી જેવી વિપરીતતા દ્રઢ થયેલી છે એ વિપરીતતામાંથી અવિપરીતતામાં લાવવાનો છે. બરાબર છે. નાનીનો માર્ગ આમાં શું વિશિષ્ટ છે કે એ વિચિક્ષણતાથી એની વિપરીતતાને પહેલા ડાયવર્ઝન આપે છે, ટ્રાન્સફર કરે છે, અને પછી એ વિપરીતતાનો અભાવ કરાવે છે. જેમ કે કોઈ સંસારી જીવ સંયોગની ચિંતામાંથી સીધો મુક્ત થઈ જ ન શકે. એને તમે એમ કહો કે સ્વરૂપ ચિંતન કરો, આત્મચિંતન કરો, ગમે એટલું રટણ કરે નહીં, હું જ્ઞાયક છું, હું પૂર્ણ છું, ને હું શુદ્ધ છું, ને હું ધ્રુવ છું, ને અપરિણામી છું, સંયોગની ચિંતામાંથી મુક્ત ન થઈ શકે. એ ચિંતાને પરિભ્રમણની ચિંતામાં જ્ઞાનીઓએ ટ્રાન્સફર કરાવી કરી દીધી. ક્યાંયથી માથું કાઢતા રહો. તું જે સંસારની ચિંતામાં છો એમાંથી ને એમાંથી તું જો પરિભ્રમણની ચિંતામાં આવ તો પારમાર્થિક ચિંતામાં તું આવ્યો. યોજના છે, બહુ વ્યવસ્થિત યોજના છે આમાં. એમ તું પરિણામના કર્તૃત્વમાં એટલો બધો ઘૂસેલો છું, એટલો બધો ઘૂસેલો છું કે ધર્મના ક્ષેત્રમાં પણ તે આત્મકલ્યાણ કરવા માટે, સમ્યક જ્ઞાન કરવા માટે, સમ્યક શ્રદ્ધા કરવા માટે, સમ્યક પુરુષાર્થ કરવા માટે, તારા દોષ ટાળવા માટે પણ તે કર્તૃત્વને દૃઢ કર્યું છે ભૂતકાળમાં. આ ભૂલ ખાધી છે તે, તો એના માટે શું કરવું? કે તારું કર્તૃત્વ ટળે તો કે એક વખત તો એને અવલોકન સુધી લઈ જાય. યોજનામાં શું છે? તારા દોષ ને તારા દોષના અભિપ્રાયો ને એ અભિપ્રાયોમાં બધી બુદ્ધિઓ લીધી, કર્તા બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ, શું ભોગતા બુદ્ધિ, શું આ બધી બુદ્ધિઓ જે લીધી એ બુદ્ધિ મનસ અભિપ્રાય ત્યાં છે. આ અભિપ્રાયો જ્યાં સુધી પોતાને પોતાના જ વિપરીત અભિપ્રાયો ન પકડાય ત્યાં સુધી તે અભિપ્રાયો અનુસાર ચાલતું પરિણામમાં ફેરફાર થાય કેવી રીતે? પરિણામનું વિજ્ઞાન એમ બોલે છે કે અભિપ્રાય બદલાય તો યોગ્યતા બદલવી સહજ છે, અભિપ્રાય ન બદલાય તો કોઈ રીતે અયોગ્યતા બદલીને યોગ્યતામાં આવે જ નહીં. આ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. એટલે અવલોકનના સ્ટેજમાં એને લઈ ગયા. ત્યાં સુધી પર્યાય આશ્રિત પરિણામમાં જ એને પ્રક્રિયા કરાવી, જે બોલી ચિંતામાં ચિંતા આશ્રિત જ પ્રક્રિયા કરાવી, એમાં અહીંયા પર્યાય આશ્રિત પરિણામ છે, એમાં પર્યાય આશ્રિત પરિણામ સુધી ત્યાં સુધી લઈ ગયા. જ્યારે પોતાના દોષ ઉપરથી પોતાના દોષના કારણરૂપ અભિપ્રાયો સુધી જઈ શકે છે અવલોકનમાં, ત્યારે એ વિષયની સૂક્ષ્મતાઓ એને ઘણી સમજાય છે. જેમ કે આપણો દોષ થાય છે તો એમાં રસ શું છે આપણે પકડીએ છીએ અત્યારે, એ ખાવા પીવામાં ફેરફાર કર્યો તો આપણે રસ પકડવા માટે કર્યો છે, ક્રિયાકાંડ કરવા માટે નહીં. બીજા જે કોઈ ફેરફાર કે પ્રયોગ કરવા હોય એમાં રસ પકડવાનો છે. રસ છે એ સૂક્ષ્મ છે, અભિપ્રાય છે એ સૂક્ષ્મ છે. આમ અવલોકનમાં સૂક્ષ્મતા આવે તો અવલોકનમાં જ્ઞાન આવે, જ્ઞાન જ્ઞાનનું અવલોકન કરે, અને જ્ઞાન જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવનું અવલોકન કરે, અને ત્યારે સ્વભાવ ઓળખાય. એમ અવલોકનમાં ચડાવીને પર્યાય આશ્રિત પરિણામ છે, ત્યાંથી એને સ્વભાવ બાજુ દોરી જાય છે. સ્કીમ છે આખી કામ કરવાની, સિસ્ટમ છે, બહુ વ્યવસ્થિત સિસ્ટમ છે. અને કહેવું જોઈએ કે આ એ જ્ઞાનીઓનો ગજબનો અનુભવ કામ કરે છે આની પાછળ, કે કેવી રીતે સંસારી જીવને સંસાર છોડાવે છે, અને સહજ માત્રમાં છોડાવે છે. નહીતર આકરું પડે એવી વાત છે. મોહ છોડવો જેના ઉપર મોહ હોય એને સામે રાખીને વાત કરો કે મરી જાય તો શું થાય ત્યારે. સામાન્ય રીતે પતિ પત્નીને બહુ મોહ હોય છે. હવે એ એક વખત સામે રાખીને કરે કે આનું અત્યારે અત્યારે જ આનું મૃત્યુ થાય તો વિચાર ન કરી શકે. શું એ વિચાર લાવવો જ મુશ્કેલ પડે. પ્રસંગ બને ત્યારે શું થાય એનું કેટલું રિએક્શન આવે તો આપણે જોઈએ છીએ કે અસહ્ય પરિસ્થિતિ હોય છે. રોતા આવડે નહીં, એને રોઈ શકે નહીં, મૂર્છા ખાઈ જાય, બેસુદ થઈ જાય, હિસ્ટરિયા આવે, આ બધા પ્રકારો ઊભા થાય છે કે નથી થતા. અને કેટલાને હાર્ટ એટેક પણ આવે છે, એકની વાંહે બીજો પણ મરી જાય છે. આ બધા રિએક્શન શેમાંથી આવે છે? મોહમાંથી આવે છે. અને કેટલો ગાઢ થયેલો મોહ છે ત્યારે આવે છે. એ મોહ મૂકવો સહેલો નથી. એ મોહને સહજ માત્રમાં જે જ્ઞાનીઓ છોડાવે છે, એ મોહ છે, એ સંસાર છે, અને સહજ માત્રમાં છોડાવે છે તો એની પાસે જાતની સ્કીમ છે, આખી યોજના છે. અને યોજનાબદ્ધ રીતે એ કામ આપે છે તો જીવ સહજ માત્રમાં સંસાર તરે છે. 194 પત્રમાં કૃપાળુદેવી એટલા માટે લખ્યું કે અમને જ્ઞાન પ્રાપ્તિ આ રીતે થઈ હતી કે અમે જ્ઞાની પુરુષના ચરણારવિંદ સેવ્યા હતા. જ્ઞાન પ્રાપ્તિ અમને એથી થઈ હતી. એ કેમ નાખ્યું કે એમનો અનુભવ પ્રમાણે હું આજ્ઞાકારિતામાં ચાલતો ગયો, આજ્ઞાકારિતામાં ચાલતો ગયો, જેમ જેમ આજ્ઞાકારિતામાં ચાલતો ગયો તેમ તેમ મને પ્રતીતિ આવતી ગઈ, સેલ્ફ કોન્ફિડન્સ આવ્યો, આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો, અને સહજ માત્રમાં સુગમતાથી હું તરી શક્યો. નહીતર અનંત કાળ ગયો છે એ એમને એમ નથી ગયો. આ જીવે ફાંફા માર્યા છે દુઃખથી છૂટવા માટે, સંસારથી છૂટવા માટે, દોષોથી છૂટવા માટે. નવમી ગ્રેવકે જાય એવું દ્રવિલિંગ પણ ધારણ કર્યું છે. એથી ઉત્કૃષ્ટ ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાન ક્યાંય નથી. મિથ્યાત્વ અવસ્થાનું ઉત્કૃષ્ટ ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન તે દ્રવિલિંગી કે જેના ફળમાં નવમી ગ્રેવક જાય 16 સ્વર્ગની ઉપર, એટલા મંદ કષાયના પરિણામ. સંસાર નથી છૂટ્યો, અનંત સંસારી રહ્યો છે, તો પણ અનંત સંસારી રહ્યો છે. તો આનું રહસ્ય શું છે? આ પકડવું જોઈએ. એ રહસ્ય પકડવામાં બુદ્ધિમાની છે. એ જીવ બુદ્ધિમાન છે, એ જીવ વિચારમાન છે, વિચારવાન છે, એ જીવ વિચિક્ષણ છે કે આ રહસ્ય પકડે, આ રહસ્ય પકડે. એ તરી ગયો. દરેક જગ્યાએ જો કેવી સરસ વાત લીધી છે, બહુ અનુભવપૂર્ણ વાત લીધી છે કે ભાવનામાં આવ્યો, ભાવનામાં આવીને આગળ વધ્યો એ સ્વભાવને ઓળખવા બાજુ જશે. સ્વભાવને ઓળખશે અને કર્તૃત્વ કેમ થાય પ્રશ્ન જ નથી. ડાયરીમાં એક બોલ બહુ શરૂઆતમાં લખ્યો છે, પહેલો વહેલો ભાવ ભાવ ભાષણમાં ને અનુસરીને જ લખેલો છે. એ ભાવ ભાષણ આવ્યું ને એને અનુસરીને એક બોલ લખેલો છે બહુ સ્ટાર્ટિંગમાં, કે જેના ભાષણ માત્રમાં, એવી રીતે વાત લીધી છે ત્યાં, જેના ભાષણ માત્રમાં. આ તો સાલ તો બધી પાછળથી નાખી છે, ડાયરી સુધારી ત્યારે આ બોલ લખ્યો છે 2012 સાલમાં. જેના ભાષણ માત્રમાં પર્યાયના કર્તૃત્વ બુદ્ધિનું બાષ્પીભવન થવા માંડે છે, આ શબ્દ લખ્યો છે, યાદ છે? હમણાં જાણે બધું હિન્દી શરૂ કર્યું છે ને, બાષ્પીભવન થવા માંડે. એટલે જેમ પાણીની વરાળ થાય તો પાણી ક્યાં ઉડી ગયું ખબર ન પડે. પાણીની વરાળ થાય છે ત્યારે પાણી ક્યાં ઉડી ગયું ખબર નથી પડતી. આપણે ઉતારો કરીએ છીએ અને પંખો ચાલુ કરીએ છીએ તો પાણી ક્યારે ઉડી જાય છે ખબર નથી પડતી. સહજ માત્રામાં પાણીનો અભાવ થઈ જાય છે ને, એમ પર્યાયનું કર્તૃત્વ એ મૂળ મિથ્યાત્મની જે જડ છે, બાકી બધા સ્થૂળ મિથ્યાત્મના પ્રકારો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ મિથ્યાત્વ છે એ પર્યાયનું કર્તૃત્વ છે. એ પર્યાયનું કર્તૃત્વ જ્યાંના ભાષણ માત્રમાં બાષ્પીભવન થઈ જાય છે. સ્વભાવની ઓળખાણ એવી ચીજ છે એ વાતમાં અહીંયા બેનશ્રીએ નાખી. જ્યારે ક્રોસ ક્વેશ્ચન સામે આવ્યો કે આપ ભાવના 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 ભાવનાની બહુ વાત કરો છો, પણ અમને તો ડર લાગે છે કે અમે ભાવના કરીએ, આત્મકલ્યાણની ભાવના કરીએ, આત્મકલ્યાણની ભાવના કરીએ, એમાં કંઈક પર્યાયનું કર્તૃત્વ જ વધી જાય તો શું કરવું? તો કે તારી તારા પ્રશ્નની સામે મારો પ્રશ્ન છે કે સ્વભાવને ઓળખનારો હોય એને તો તું બુદ્ધિ કેવી રીતે થાય? તું મને સમજાવ, હવે તારી પાસે શું ક્રોસ છે? આ પ્રશ્નની સામે તારું આર્ગ્યુમેન્ટ શું છે લાવતું? એમ કેવું છે, પ્રશ્ન કરીને ચેલેન્જ મારી છે, લાવ તારી પાસે કોઈ આર્ગ્યુમેન્ટ હોય, કોઈ દલીલ હોય તો લાવ. હા, ક્યારે બની શકે કે પર્યાય સ્વભાવને ઓળખવું એ સમજાતું ન હોય? તો સ્વભાવને ઓળખવું એટલે શું? એ જોણો સમજાય ને તો એને મૂંઝવણ રહે. સ્વભાવને ઓળખે અને પર્યાયનું કર્તૃત્વ ઊભું રહે એ વાત કોઈ દિવસ બની શકે નહીં. એટલે આમાં શું થાય છે, બેઠક ક્યાં બદલાય છે એ જોવાનું છે. અનાદિથી પર્યાય ઉપર બેઠો બેઠો બધાય ધર્મ સાધન કરે છે. પર્યાય બુદ્ધિએ ક્યાં સુધી કરે છે કે પર્યાય ઉપર બેઠો બેઠો દ્રવ્યને જોવે છે. કે આત્મા છે ને એ અપરિણામે છે, પર્યાય ઉપર બેઠો બેઠો આત્મા ધ્રુવ છે, ધ્રુવ 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 ને અપરિણામે કરે છે. ફુગાની જે આ વાત લીધી છે કે બેઠક બદલના હે, પર્યાય પર બેઠ કર કો દ્રવ્ય કો નહીં દેખના હે, ઘણી બહુ સારી વાતો આવે છે અમુક ચર્ચામાં. આ ભૂલ ક્યારે સુધરે? કે એ પર્યાય આશ્રિત પરિણામમાં અવલોકન કરતો 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 ઠેઠ જ્ઞાનમાં જ્ઞાનના જ્ઞાનના ઊંડાણમાં જઈને જ્ઞાન સ્વભાવ ઉપર જ્યારે જાયને ભાવ ભાષણમાં આવે, ઓળખવાણમાં સ્ટેજમાં આવે, એટલે આખી બેઠક બદલાઈ જાય. જે અત્યાર સુધી પર્યાય ઉપરનું વજન હતું એ આખું છૂટી અને એકદમ બધું વજન, એટલું બધું દ્રવ્ય ઉપર વજન આવે, એટલું બધું દ્રવ્ય ઉપર વજન આવે કે પર્યાયનું લક્ષ્ય જ ન રહે. પર્યાયમાં ભાવભાષણ થયું છે એ લક્ષ્ય ન રહે, પર્યાયમાં પુરુષાર્થ ઉપડ્યો છે એ લક્ષ્ય ન રહે, પર્યાયમાં રુચિ અનન્ય થઈ છે એ લક્ષ્ય ન રહે, પર્યાયમાં અત્યંત સ્વરૂપનો મહિમા આવવા માંડ્યો છે એ બધું લક્ષ્યમાં ન રહે, કાંઈ લક્ષ્યમાં જ ન રહે, એક સ્વભાવ જ લક્ષ્યમાં રહે, સ્વરૂપ જ લક્ષ્યમાં રહે, એ લક્ષ્યમાંથી દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટે છે. અને એ દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટતા દ્રવ્ય દ્રષ્ટિ એમ બોલવા માંડે છે કે મોક્ષની અમારે જરૂર નથી, હવે અમારી દ્રષ્ટિએ અમારી શ્રદ્ધાએ જે પરમાત્મા સ્વરૂપને પકડ્યું છે, પકડ્યું છે એટલે સ્વ સ્વરૂપે ગ્રહણ કર્યું છે, હવે મોક્ષની જરૂર નથી, મોક્ષની અમને જરૂરત નથી, હવે અમે મોક્ષ માગતા નથી. તો પણ તું તો પૂર્ણ શુદ્ધિથી ઉપડ્યો તો કે એ બધી વાત ગઈ, એ વાત ગઈ, હવે હવે એક બીજો એક પર્યાયની દ્રષ્ટિની ખુમારી કહીએ. કોઈ તો એવો પ્રશ્ન કર્યો છે ફુગાનીજીને કે દ્રષ્ટિથી કઈ નશો ચડે છે કે? તો કે હા, દ્રષ્ટિનો નશો છે આ. કેમ? કે કોઈને ગણતી નથી, એનો વકર જ બીજી જાતનો છે, એનો નશો બીજી જાતનો છે. નશાવાળો કોઈને કોઈને ગાંઠે નહીં ને, નશો ચડી ગયો એ કાંઈ જોઈ ન શકે, એ કાંઈ જોતી જ નથી, કેમ કે એને એક પરમાત્માને જોયો, પરમ સ્વરૂપને જોયું, પતી ગયું. હવે કોઈને જોવા માગતી નથી, એને જોતી નથી, એને જોવા માગતી નથી. તો કે એની હદ શું? તો કે એની કેવળ જ્ઞાનની પર્યાયને જોતી નથી. સમ્યક દર્શન થાય છે ત્યારે કેવળ જ્ઞાન થતું નથી, પણ કેવળ જ્ઞાનની ઉપેક્ષા જરૂર થાય છે. અત્યાર સુધી અપેક્ષા હતી, ટ્રાન્સફર થઈ ગઈ ઉપેક્ષામાં. પણ જે આત્માઓને કેવળ જ્ઞાન થયું એને ક્ષાયિક સમ્યક દર્શન તો વર્તે છે. એનું ક્ષાયિક દર્શન કેવળ જ્ઞાનને નથી જોતું, એના પોતાના સ્વરૂપને જ વિષય કરે છે. ક્ષાયિક સમ્યક દર્શન કેવળ જ્ઞાનને વિષય નથી કરતો. કેવળ જ્ઞાન કરતા મોટી તો વાત ત્યાં પરમાનંદની છે. આત્માનો જે પરમ આનંદ છે એ પરમાનંદ ડિગ્રી એટલી બધી છે કે જેની કોઈ હદ જ નથી. ચોંટવાનું કારણ જ એ છે કે પરમાનંદમાંથી છૂટે કોણ? સાદી અનંત અનંત સમાધિ સુખમાં જે છે એ ત્યાં વળગી રહેવાનું કારણ છે. એટલી મોટી વાત હોવા છતાં દ્રષ્ટિ મચક આપતી નથી. દ્રષ્ટિ મચક ખાઈને પણ થોડુંક જોઈ લઈએ પરમાનંદને એમ બનતું નથી. તો કે એમ કેમ? તો કે સ્વરૂપ એવું છે, એ પરમાનંદ છે. એક સમયનો જે પરમાનંદ છે જેને અનંત આનંદ કહેવામાં આવે છે એના કરતાં પણ અનંત 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 ગણું સમૃદ્ધ આનંદનું સ્વરૂપ એને વળગીને દ્રષ્ટિ બેઠે છે. એ જાજુ છોડીને થોડામાં જાય શું કરવા? એ તો અનંતમાં ભાગે છે. જેની પાસે સિદ્ધ દશાનો પરમાનંદ તો અનંતમાં ભાગે છે, એટલું બધું આનંદનું રૂપ અંદર છે અને એવા બધા ગુણોનું રૂપ છે. દ્રષ્ટિ એટલી ડાય છે કે હું કરવા એને છોડીને બીજે વળગે, એનું ડાપણ છે, એનો વિવેક છે અથવા પરમ વિવેક છે. એટલા માટે જ્યારથી જે કોઈ આત્માને સમ્યક દર્શન થાય છે ત્યારથી એમ કહેવામાં આવે છે કે મહાવિવેક પ્રગટ્યો. વિજ્ઞાન અપેક્ષા એ શબ્દ છે, વિવેક જ્ઞાનની પર્યાય છે. મહાવિવેક પ્રગટેલો છે. કેમ? કે બુદ્ધિની દ્રષ્ટિએ બધી વિપરીત બુદ્ધિઓ મટીને એક નવી બુદ્ધિ ઉત્પન્ન થઈ. તે કઈ બુદ્ધિ? કે જે સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું અને શ્રદ્ધાનમાં આવ્યું એ સ્વરૂપમાં સર્વથા ઉપાદેયપણાની જેની બુદ્ધિ થઈ છે, અભિપ્રાય આ થયો. સર્વથા ઉપાદેય તે મારું સ્વરૂપ. સર્વથા એટલે સર્વ પ્રકારે, સર્વદા એટલે હંમેશને માટે, એક સમય પણ છોડીને નહીં. સદા સર્વદા સર્વથા અને સર્વત્ર કોઈ પણ ક્ષેત્રે હું દ્રષ્ટિ, પછી કોઈ ક્ષેત્રનો બાદ નથી એને, કોઈ પણ ક્ષેત્રે હું સર્વત્ર સર્વત્ર સર્વદા અને સર્વથા સર્વસ્વપણે સ્વસ્વરૂપ જ ઉપાદેય છે. આવી જેની બુદ્ધિ થઈ છે એ બધી વિપરીત બુદ્ધિને મારીને આ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, એટલે એ બુદ્ધિનું નામ શબ્દની અંદર જ્ઞાન પ્રધાનતાથી મહાવિવેક કહેવામાં આવે છે. તો મહાવિવેક અહીંયા પ્રગટ થયો છે. બસ પછી બધું સહજ છે. આગળની બધી દશા સહેજ 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 આવે છે. નહીતર ઋતુના પ્રકોપમાં નગ્ન દિગંબરપણે કોઈ રહી ન શકે. વર્તમાન પરિસ્થિતિમાં ફેરફાર થવાનું કારણ છે. ટકે કોના આધારે ટકે? ટકી જ ન શકે. દ્રવ્યલિંગી ટકે છે, દ્રવ્યલિંગી ટકે, પણ એ તો દ્રવ્યલિંગીનો જમાનો રહ્યો નહીં. જોવો તો ખરા, એ કોઈ જોવામાં ના આવે, દ્રવ્યલિંગી જોવામાં ના આવે એવી પરિસ્થિતિ છે અત્યારે. આધાર કોને રહ્યો? દ્રવ્યલિંગી આધાર લે છે પર્યાયનો, પણ એનો આદર નથી કર્યો, શાસ્ત્રમાં એનો આદર નથી કર્યો. જો જ્યાં સમ્યક ન હોય ત્યાં આદર શું કરવો? વિવેક હજી નથી પ્રગટો, કોને વળગવું એ ખબર નથી એને. હજી તો એ મંદ કશાય ને વળગેલો જીવ છે. કોને? મંદ કશાય ને વળગેલો. અને શાસ્ત્રના ઉઘાડને વળગ્યો છે, ભાવ અપેક્ષાએ, દ્રવ્ય અપેક્ષાએ, કે કર્મના ઉદયને વળગ્યો છે. બોલો તો એ તો સંસારના તમામ જીવો કર્મના ઉદયને વળગેલા છે, એમાં એને નવીન શું કર્યું? કઈ નવીન નથી, એને કઈ નવીન કર્યું જ નથી. બધા કર્મના ઉદયને વળગ્યા છે, તો એ કર્મના ઉદયનો જ અનુભવ કરે છે. મોક્ષ માર્ગ અનુદય ભાવ સ્વરૂપ છે, મોક્ષ માર્ગ ઉદય ભાવે નથી, અનુદય ભાવ સ્વરૂપ છે. એટલે અહીંયા બેઠક ક્યાં બદલાય છે એ વાત કરી. સૌને ઓળખવાની વાત મૂકીને બેનશ્રીએ પર્યાય ઉપર બેઠકમાં બેઠેલા જીવની બેઠક કયા સ્ટેજે બદલાય છે એની વાત કરી દીધી, કે મુમુક્ષુતામાં ને મુમુક્ષુતામાં આગળ વધતા વધતા એક જગ્યાએ બેઠક બદલાય છે. પદ્ધતિસર વ્યવસ્થિત રીતે કામ થવું જોઈએ, અને તે જીવ પુરુષાર્થનું સાચું સ્વરૂપ જે છે તે ઓળખી લે છે. કેમ કે પુરુષાર્થ વિના ભાવભાષણ નથી. પ્રયોગના કાળમાં, ભેદજ્ઞાનના પ્રયોગના કાળમાં, પુરુષાર્થના કાળમાં ભાવભાષણ થતાં પુરુષાર્થે દિશા બદલી, સ્વરૂપ સન્મુખની દિશા પકડી, એટલે એ સહજપણે થયું. પ્રત્યક્ષ સ્વરૂપ જ્ઞાનમાં થતાં પુરુષાર્થ ઉત્પન્ન થયો, એટલે પુરુષાર્થનું સ્વરૂપ એણે ઓળખી લીધું, કે સહજ પુરુષાર્થ તે શું છે. સ્વરૂપ ઓળખાયું તો સ્વરૂપનો પુરુષાર્થ કેમ ન ઓળખાય? અખંડ સ્વરૂપ, આખે આખું આત્મ સ્વરૂપ ઓળખાણું, તો એમાં પુરુષાર્થનું સ્વરૂપ ઓળખવાનું બાકી રહે કાંઈ? જ્યાં પુરુષાર્થનું સ્વરૂપ સહજ છે, એ સહજ સ્વરૂપ પોતે અનુભવીને ઓળખી લીધું. સહજ પુરુષાર્થ ઉત્પન્ન થયો તો પોતાના અનુભવથી ઓળખાણ થઈ, એને શાસ્ત્ર વાંચીને ઓળખાણ નથી થઈ, વ્યાખ્યાન સાંભળીને ઓળખાણ નથી કરી, પોતાના અનુભવથી અનુભવાંશે પ્રતીતિ આવે છે એ ઓળખાણ છે. તેને જે ઓળખી લે છે તેને હું પરદ્રવ્યને કરું, હું વિકલ્પનો કરતા થાવ, હું અથવા હું પર્યાયનો કરતા થાવ, હું પુરુષાર્થનો કરતા થાવ, એવી કરતા બુદ્ધિ કેવી રીતે આવે? જો એ પ્રશ્નાત્મક એ પ્રશ્ન કર્યો, કે જે સહજ પુરુષાર્થનું સ્વરૂપ ઓળખી લઈએ, સાચા પુરુષાર્થનું સ્વરૂપ ઓળખી લઈએ, એને હું પરદ્રવ્યને કરું એવા ઉદય ભાવોની અંદર વ્યવહારિક કાર્યો કરવામાં કરતા બુદ્ધિ કેવી રીતે આવે? એને પોતાનો વિકલ્પ ચાલી રહ્યો છે એમાં કરતા બુદ્ધિ કરતા થવી કેવી રીતે આવે? એવી કરતા બુદ્ધિ કેવી રીતે આવે તમે અમને સમજાવો. પુરુષાર્થનું સાચું સ્વરૂપ ઓળખાણું એને કેવી રીતે આવે? એ કેવી રીતે ન આવે આપણે જરાક ડિટેલમાં એના જોઈએ, કે એ જીવ પણ વ્યવહારિક કાર્યો કરે છે. ખાવા બેસે એટલે રોટલીનું બટકું ભાંગીને કોળીઓ કરીને મોઢામાં મૂકે છે, તો એમાં મેં આ રોટલીનું બટકું ભાંગ્યું અને મેં ખાધું એમ કેમ ન આવે? કે એને ભિન્નતા ભાસવા માંડે છે. એને પરદ્રવ્યરૂપ જે શરીર, રોટલી આદિ પદાર્થો પરમાણુ, ત્યાંથી ભિન્નતા ભાસવા માંડે છે. બધા પરમાણુ આપોઆપ કામ કરે છે, આ બધા પરમાણુ મારા જ્ઞાનથી જુદા કામ કરે છે, મારા આત્માથી જુદા બધા કામ કરે છે. હાથ જુદું કામ કરે છે, બટકું કરે છે, મોઢું હાલે છે, જુદું કામ કરે છે, આ રોટલી જુદું છે, આ બધું જુદું 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 ભાસવા માંડે છે. ક્યાંથી કર્તૃત્વ આવે એમ કે છે. આ તો હજી ભાવ વાસન પહેલા થોડી થોડી શરૂઆત થઈ જાય છે, તો ક્યાંથી કર્તૃત્વ આવશે એને એમ કે છે. પ્રશ્ન મૂક્યો છે કે કર્તૃત્વ ક્યાંથી આવે અને વિકલ્પનો કરતા ક્યાંથી થાય. કેમ કે પછી વિજ્ઞાનમાં તો વિજ્ઞાનના પ્રયોગમાં તો જ્ઞાનને રાગને જુદા પડવાની વાત છે. વિકલ્પ એની મેળે ઉત્પન્ન થાય છે, વિકલ્પ એની મેળે ઉત્પન્ન થાય છે, વિકલ્પ સંબંધીનું જ્ઞાન પણ સ્વયં ઉત્પન્ન થાય છે. વિકલ્પ વિકલ્પનું જ્ઞાન કરાવતું નથી, તો જ્ઞાને કરવાનો પ્રશ્ન નથી, તો વિકલ્પને કરવાનો પ્રશ્ન ક્યાંથી થયો, કે કોઈ પર્યાયને કરવાનો પ્રશ્ન ક્યાંથી થયો. એ રીતે સહજ પુરુષાર્થનું સ્વરૂપ ઓળખાણ અને સહજ પુરુષાર્થનું સ્વરૂપ અવિનાભાવી છે, અને એમાં કોઈ પર્યાયનું કર્તૃત્વ રહેવાનો કે થવાનો પ્રશ્ન જ નથી. એટલે બે પ્રશ્નો ઉઠાવ્યા છે, બતાવો એની સામે કોઈ દલીલ હોય તો એમ કે છે. ચેલેન્જ આપી છે, બોલો ક્યાંથી કેવી રીતે થાય, કેમ થઈ શકે કર્તૃત્વ, પ્રશ્ન જ રહેતો નથી એમ કે છે. એટલે આ રીતે જે યથાર્થ પ્રકારે આગળ વધે છે ભાવનાથી, એને આ પ્રકારના દોષ મૂળમાંથી જાય છે. અને આ સિવાય બીજી રીતે કોઈ પણ રીતે આ બધા મૂળ દોષોને કાઢવાનો કોઈ ઉપાય નથી. એક કરવા જાય, બકરું કાઢે ત્યાં ઊંટડું પેઠે, બકરું કાઢે ત્યાં ઊંટડું પેઠે, ત્યાગ બધોય કરે, સર્વસંગ પરિત્યાગ. તો મેં મારું બધું ત્યાગ્યું, મેં મારું હતું એ બધું છોડ્યું, મારું કુટુંબ છોડ્યું. તો કે ના ના, મારું રાખીને ત્યાગના ભ્રમમાં આવ્યો છું તું, ત્યાગ નથી થયો, મારા પણ રાખીને ત્યાગના ભ્રમમાં તું આવ્યો છું. મેં મારું કુટુંબ છોડ્યું, મેં મારી સંપત્તિ છોડી, કાંઈ છોડ્યું જ નથી. મારું છોડ્યું એવું ક્યાંથી, મારું હતું કે દિવસે એ જો પહેલા. એટલે એ જ્યાં એક કરવા જાય, બકરું કાઢે તો ઊંટ પાસે, બકરું કાઢે તો ઊંટ. પર્યાય બુદ્ધિ છે જ એવી, કે જે પર્યાયમાં ફેરફાર કરે એ પર્યાયની બુદ્ધિ થઈ જાય. બકરું કાઢે તો ઊંટ પાસે, પર્યાય બુદ્ધિ મોટું ઊંટડું છે. એક સ્વરૂપની ઓળખાણ એ પર્યાય બુદ્ધિનું બાષ્પીભવન કરી નાખે છે, ઉડાડી દે છે. બહુ સારી વાત આવે છે. અહીં સુધી રાખે વિશેષ લઈશું.